તારીખ 15/11/1990 શ્રી નિર્ભ્રાંત દર્શનની કેડીમાં સ્વરૂપ નિશ્ચય પ્રકરણ ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 114. મૂળ કેસેટમાં હમિંગનો અવાજ આવે છે.
જ્ઞાનની ઉપયોગ રૂપ દશામાં થાય છે. કઈ રીતે થાય છે એ વિષય તો ચાલી ગયો છે. અહીંયા જે થાય છે તે નિશ્ચય જ્ઞાનની ઉપયોગ રૂપ દશામાં થાય છે. નિર્ણય જે થયો ત્યારે જ્ઞાનનો ઉપયોગ ચાલ્યો. હું આવો છું, આવો મારો સ્વભાવ છે, આવો મારો સ્વરૂપ છે, એવો ઉપયોગ થયો. એટલે નિર્ણય કરનાર જ્ઞાન છે, ઉપયોગાત્મક જ્ઞાન. તે ઉપયોગ થાય, ઉપયોગનું લબ્ધ પરિણતિ રૂપ થાય છે. પછી જે ઉપયોગ થાય એનું લબ્ધ થાય એ તો વિજ્ઞાનની વાત છે. તે ઉપયોગ થયા બાદ ઉપયોગનું જે લબ્ધ છે એ પરિણતિ રૂપે થાય છે. ઉપયોગ રૂપે નહીં પણ પરિણતિ રૂપે થાય છે. આવું જ્ઞાનનું લબ્ધ થયું તેવું પૂર્વે કદી થયું નથી, અપૂર્વ થયું. અન્ય અન્ય પદાર્થો જાણીને એની પરિણતિ થઈ છે લબ્ધની, પણ શુદ્ધાત્માને જાણીને શુદ્ધ સ્વરૂપનો નિર્ણય કરીને એ ઉપયોગનો વિષય લબ્ધમાં નથી ગયો ક્યારે. એટલે ઉપયોગ પણ અપૂર્વ છે અને ઉપયોગ પૂર્વનું લબ્ધ છે એ પણ અપૂર્વ છે, એમ કહેવું છે. આવું લબ્ધ, આવું જ્ઞાનનું લબ્ધ થયું તેવું પૂર્વે કદી થયું નથી. અર્થાત પૂર્વે જે જ્ઞાનનું લબ્ધ હતું તેમાં રાગ અને પર તે હું એવું લબ્ધ હતું. જે લબ્ધ હતું કેવું હતું જ્ઞાનમાં, કે જ્ઞાનમાં એમ જાણ્યું હતું કે રાગ તે હું છું અને દેહાદી તે હું છું. એવો ઉપયોગ થતો હતો અને એવું લબ્ધ પણ થયેલું હતું. એ પરિણતિ ચાલુ હતી, આથી વિરુદ્ધ થયું. અને તેવા અનાદિથી લબ્ધ સહિત કોઈ પણ જીવ આત્માનું ચિંતન કરે, લબ્ધમાં એટલે પરિણતિમાં ઉપરોક્ત પ્રકારનો ફેરફાર થયા વિના, લબ્ધ સહિત એટલે એમાં કઈ ફેરફાર થયા વિના, લબ્ધ એનું એ રહે પરિણતિમાં કે હું દેહ સ્વરૂપ છું ને રાગ સ્વરૂપ છું, અને ઉપયોગમાં આત્માનું ચિંતન કરે કે હું રાગ રહીત છું, આત્માનું ચિંતન કરે, એના દ્રવ્યગુણ પર્યાયને જાણે ઉપયોગની અંદર, અથવા ઉત્પાદવી ધ્રુવથી પણ એનું ચિંતન કરે, અને વારંવાર એ ચિંતન કરતા કરતા એ ચિંતન દ્વારા હું એકાગ્ર થઈ જાઉં આત્મામાં એવી આશા ધરે, અભિલાષા રાખે કે ભાઈ હું આત્માનું ચિંતન કરું છું અને આ ચિંતન કરતા કરતા મારે સ્વરૂપમાં લીન થઈ ગયું છે, કેમ કે હું આત્માનું ચિંતન કરું છું મારા ઉપયોગમાં. લબ્ધ પેલું ઊભું છે, રાગ તે હું, દેહાદી તે હું, એવું હું છે, તો પણ એકાગ્રતા થઈ શકતી નથી. એ ચિંતન બધું બેકાર થાય છે, એની એકાગ્રતા થઈ ન શકે. હું તો વિજ્ઞાનને ખબર નથી અને પ્રયત્ન ખોટો કરે છે એમ કહે. પછી નિશ્ચય સ્વરૂપ નિર્ણય થયા વિના કોઈને સ્વાનુભવની એકાગ્રતા આવે, સ્વાનુભૂતિની, એ અશક્ય ને અસંભવિત છે. કોઈ દિવસ પછી એની પરિણતિ થયા પછી જ એને શુદ્ધ ઉપયોગમાં આવે, એ પહેલા ના આવે. કેમ કે એ પહેલા એનું ઊંધું પરિણતિમાં છે, તો પરિણતિ ઉલટી ઊભી છે. ઉપયોગ ક્યાંથી સુલટો થવાનો હતો એ પરિણતિનો નાશ થયા વિના, એમ કે. જો કે આવા તત્વો વિચાર કરનારા જીવને મિથ્યાત્વ મંદ થાય છે. આત્મદ્રવ્યનો વિચાર કરનારને દર્શન ની થોડી મંદતા થાય છે, તો પણ તે મંદતા યથાર્થ પ્રકારે નથી થતી. પ્રકાર છે યથાર્થ નથી, એમ કેમ છે? કેમ કે નિર્ણય વગર નથી છે. નિર્ણયપૂર્વક જે મંદતા થાય તે યથાર્થ છે, નિર્ણય વગર મંદતા થાય તો પણ તે દર્શન મોહની મંદતા પણ યથાર્થ નથી. એમ બે પ્રકારે દર્શન મોહ ઘટે છે, એમ કેમ છે?
ઉપયોગ
સિદ્ધિ તો થાય ને, ઉપયોગમાં નિર્ણય થવો જોઈએ. ઉપયોગમાં દ્વારા નિર્ણય થવો જોઈએ. નિર્ણય થયા વગરનું સ્વરૂપ ચિંતન નકામ જશે, કેમ કે કલ્પના હશે એની અંદર. સ્વરૂપ ચિંતનમાં સ્વરૂપની કલ્પના થવાની છે. એટલે એ મિંદ મંદતા યથાર્થ પ્રકારે થઈ નથી. અને જ્ઞાનમાં અનાદિનું રાગ ને પરતે હું તેવું પરિણીતિમાં જેમ તેમ જામેલું પડેલું હોવાથી, જામીને પડેલું છે એ પડેલું હોવાથી, આત્માના વિકલ્પ થવા છતાં તેમાં ચૈતન્યનો રસ ઉપજતો નથી. આત્માનું ચિંતન કરે પણ સ્વરૂપ પ્રશ્ની ઉત્પત્તિ ન થાય, એમાં પછી શુષ્કતા આવી જવાની.
વિકલ્પ શોધે,
વિકલ્પ થાય પણ એમાં રસ ના આવે. થાક લાગે, રસ આવે તો થાક ના લાગે. ચિંતન કરતા કરતા થાક કેમ લાગે છે? કે રસ નથી આવતો, માટે લાગે છે. ચૈતન્યનો રસ ઉપજતો નથી. તેવું ઊંધા લબ્ધનું એટલે વિપરીત લબ્ધનું જોર ત્યાં કામ કરે છે. ત્યાં આત્માના સ્વરૂપ સંબંધિત વિચારણાનો ઉપયોગ નિરર્થક થાય છે. એ ચિંતન બધું નિરર્થક થાય છે, અથવા કાર્યગત થતું નથી. એનું જે કાર્ય આવવું જોઈએ તે આવતું નથી. એવું જ લબ્ધનું જોર સર્વ દશામાં હોય છે. સમ્યક દ્રષ્ટિને પણ લબ્ધનું જોર ઘણું છે, એમ કહેવું છે. અર્થાત જેમ સવળી દશામાં, આ દ્રષ્ટાંત છે સમ્યક દ્રષ્ટિનો, કે જેમ સવળી દશામાં સમ્યક દ્રષ્ટિને લબ્ધ જ્ઞાનમાં પોતે આત્મા હોવાથી પરમાં ગયેલા ઉપયોગનું જોર ચાલતો નથી. પરમાં જાય છે, પરિણતિનું બળ છે એમની પાસે, લબ્ધનું બળ છે, ઉપયોગનું બળ નથી. એટલે લડાયાદીમાં જાય છે તો પણ નિરર્થક જાય છે ઉપયોગ. એ દ્રષ્ટાંત છે.
એનું જોર લબ્ધનું
ક્યાં? હા, સર્વ દશામાં લબ્ધનું જોર છે એમ કેવું છે. તેમ ઉલટી દશામાં પણ, જે મિથ્યાત્મની દશામાં પણ લબ્ધની વિપરીતતા હોય ત્યાં સુધી સ્વરૂપ વિચારણાનો ઉપયોગનો જોર ચાલતો નથી. તેથી લબ્ધમાં રહેલ વિપરીત નિશ્ચય ટળવો જોઈએ. તેથી લબ્ધમાં જે વિપરીત નિશ્ચય કરી રાખેલો છે, ઊંધો નિર્ણય મૂકવો છે, તો નિર્ણયમાં નિર્ણયની અમે નિર્ણય તૂટી જવો જોઈએ. જે સ્વરૂપ નિશ્ચય થયો ઉપયોગપૂર્વક, એ ઉલટા નિર્ણયને બદલી નાખે છે, તોડી નાખે છે. નિર્ણયને તોડ્યા વિના, ઉલટા નિર્ણયને બદલ્યા વિના અને સરળ નિર્ણય થયા વિના કોઈ વખત સ્વાનુભવનું બળ ઉત્પન્ન થાય નહીં. ગમે તે પ્રકાર કરે, એ બધો પ્રકાર અવૈજ્ઞાનિક છે અથવા અયથાર્થ છે, વિધિની એમાં ભૂલ છે. તેથી લબ્ધમાં રહેલ વિપરીત નિશ્ચય ટળવો જોઈએ અને તે યથાર્થ વસ્તુ સ્વરૂપના ભાવ ભાષણથી જ કરે છે, બીજો કોઈ ઉપાય નથી. વસ્તુનું ભાવ ભાષણ થાય, પદાર્થ દર્શન થાય, પદાર્થ નિર્ણય થાય, તો જ એનો ઊંધો નિશ્ચય બદલાય, નહીંતર ઊંધો નિશ્ચય બદલાય. અને જ્યારે ભાવ ભાષણથી થાય છે ત્યારે ચૈતન્ય વેરે નિષ્પૂર્ણા થાય છે, આ એનું લક્ષણ છે. એ જ વખતે પુરુષાર્થ એક ઉછાળો ખાઈ જાય છે, તત્કાળ ઓહો હું આવો અનંત પ્રત્યક્ષ, આવું મારું જગજગતું સ્વરૂપ, તેજનો પુંજ, જ્ઞાનના તેજનો પુંજ છું, એને હાંસી જાય છે. એટલે ચૈતન્ય વેદ નિષ્પૂર્ણા સાથે સાથે થાય છે, એ જ્ઞાન પુરુષાર્થનું પદ થઈ મળ્યા. અને આ જ રીતે જો જ્ઞાનને પુરુષાર્થનું ઉત્પાદક ન થતું હોય તો એને જ્ઞાન કહેવું શું શા માટે જોઈએ? હશે એમ કે છે કે એમને સમજાય તો છે પણ પુરુષાર્થ નથી ઉપડતો, તો એને જ્ઞાન કહેવું શા માટે જોઈએ? જો જ્ઞાન પુરુષાર્થનો ઉત્પાદક ન હોય તો એને જ્ઞાન કહેવાનો અર્થ શું છે? ખરેખર એ જ્ઞાન નથી, પણ જ્ઞાન સાથે ભરેલી કોઈ કલ્પના છે, એ કલ્પનાને જ્ઞાન માન્યું છે, કલ્પિત જ્ઞાન છે. ત્યારે ચૈતન્ય વિરે નિષ્પૂર્ણા થાય છે અને તે ઉદ્યમ વેદજ્ઞાન કરવામાં કાર્યગર થાય છે. એ પુરુષાર્થ સહજ ભેદ જ્ઞાનની પ્રવૃત્તિની અંદર ચાલુ થઈ જાય છે. આ રીતે વર્તમાન જ્ઞાન બળમાં, એટલે જ્ઞાન અને બળ બે પુરુષાર્થ બેમાં લબ્ધ ઉપયોગની સંધિ થવાનું કાર્ય અનુભવને ઉત્પન્ન કરે છે. પછી તો ઉપયોગ પણ આત્મામાં જ લેવા માંડ્યો, હું આવો છું, હું આવો છું, ઉપયોગમાં લેવા માંડ્યો. પછી જેવો ભાઈસો એવો જ ઉપયોગ કરવાનો પ્રયત્ન ચાલવા માંડ્યો પુરુષાર્થથી. એટલે લબ્ધમાં તો હતો જ નહીં, ઉપયોગ જ્યાં થયો એટલે લબ્ધ ઉપયોગની સંધિ થઈ, એકાકાર થયો લબ્ધ ઉપયોગ, અને એ કાર્ય અનુભવનું ઉત્પન્ન કરે છે, ત્યાં સ્વાનુભવ થયો. એટલે આ રીતે લબ્ધ ઉપયોગની સંધિ છે સ્વાનુભવ છે. એકલા ઉપયોગથી સ્વાનુભવ નથી પણ લબ્ધ ઉપયોગની સંધિથી સ્વાનુભવ છે. એટલે કે ઉપયોગ અને લબ્ધના વિષયની સંધિ એટલે બંનેનો વિષય એક થવાથી સ્વ કાર્ય અવશ્ય સફળ થાય છે, અથવા તો આવી સફળતા નહીં મળવાનું શું કારણ છે, તે કેમ નિષ્ફળ જાય? હવે કયો આ તર્ક છે આની, કે જેનું લબ્ધ પણ લબ્ધમાં પણ આત્મા છે એના ઉપયોગમાં જો આત્મા આવે તો પછી ત્યાં સ્વાનુભવ નહીં થવાનું શું કારણ છે, કેવી રીતે નિષ્ફળ જાય એ સ્વાનુભવ? એમ કે છે પછી કોઈ સ્વાનુભવમાં નિષ્ફળતા થવાનું કોઈ કારણ રહેતું નથી, સહજ માત્ર અનુભવ આવે છે, અર્થાત નિષ્ફળ થવાનું કઈ કારણ નથી. અહીં સુધી આપણે ચાલ્યું છે.
સત્પુરુષની લબ્ધ પરિણતિ સત્પુરુષ
ઓળખાય, લબ્ધ પરિણતિથી જ ઓળખાય, ઉપયોગ તો બાદ જાય છે, સત્પુરુષ પણ કેવી રીતે ઓળખશે? તે આંખ તો બંધ કરવાની વાત છે, જે છે એ લબ્ધ પરિણતિ મુખ્ય વાત છે. લબ્ધ પરિણતિ સુધી પહોંચે યોગ્યતાવાન જે ત્યારે તો વાંધો આવતો નથી. હા, જ્ઞાન એક વસ્તુના સ્વરૂપના અનંત સામર્થ્ય પર જાતું છે. વસ્તુ પોતે અનંત આશ્ચર્યકારી સામર્થ્યથી ભરેલી છે, પોતે આત્મા અનંત આશ્ચર્યકારી સામર્થ્ય કેટલું છે, આશ્ચર્ય ઉપજે એટલું સામર્થ્ય છે. ત્યાં સુધી જ્ઞાન ઊંડું જાતું હતું એમ છે. ભલે નિર્વિકલ્પ આનંદ ન હોય પણ આ તો પરિણતિમાં તો આનંદ છે ને, પરિણતિમાં તો શાંતિ છે, એટલે એને સ્પર્શીને વાત છે. અંદરથી કોઈ અનુમાન કરીને વાત છે એવું નથી, કે કોઈ કલ્પના કરીને વાત છે કે અનંત આનંદ ભર્યો છે, સ્પર્શને વાત છે, પોતાની પરિણતિથી સ્પર્શના છે વસ્તુ સ્વરૂપે. આવા સમ્યક સન્મુખ જીવની નવમો, જ્યારથી આ નિર્ણય થયો ત્યારથી તે જીવ સમ્યક સન્મુખ થયો અથવા સમ્યકની સમીપ પણ થયો, સ્વભાવ સન્મુખ થયો, સમ્યક સન્મુખ થયો, સમ્યક સમીપ થયો અથવા સ્વભાવ સમીપ પણ થયો, એ બધા બોલવા પડે છે. એવા જીવની તત્વો અભ્યાસ સ્વરૂપ ચિંતન મંથનની પરિણતિ કેવી હોય છે તે પૂજ્ય ગુરુદેવના શબ્દોમાં નીચે પ્રમાણે છે. પરમાગમ સારનો 359માં આ બોલ છે, એમાં આ વાત ગુરુદેવ શ્રી કરી છે કે એ જીવ સમ્યક સન્મુખ હોય છે એને તત્વજ્ઞાનની પ્રવૃત્તિ કેવી રીતે ચાલતી હોય છે. કે હું પૂર્ણના પૂર્ણાનંદનો નાથ નાયક પ્રભુ છું, સર્વાંગ પ્રત્યક્ષપણે ભાષણમાં આવ્યો છે, એટલે પૂર્ણાનંદનો નાથ નાયક પ્રભુ હું છું એમ. નાયકના લક્ષકો કે સ્વરૂપના લક્ષકો તે જીવ સાંભળે છે, જે કાંઈ સાંભળે છે એ આવા પોતાના સ્વરૂપના લક્ષમાં સાંભળે છે. જ્યાં સુધી અહીંયા એક તર્ક થશે કોઈ મોક્ષનો, કે એ તો જેને સ્વરૂપ લક્ષ થયું એ તો સ્વરૂપના લક્ષે સાંભળે છે, પણ અમને હજી સ્વરૂપ લક્ષી નથી થયું એને કેવી રીતે સાંભળવું. તત્વજ્ઞાનની પ્રવૃત્તિ તો મુમુક્ષુ જીવ કરે છે, અને બીજી બધી પ્રવૃત્તિ કરતા તત્વજ્ઞાનની પ્રવૃત્તિને વિશેષ સ્થાન આપીને એ કરવા માટે જ્ઞાનીઓનું પણ આજ્ઞા છે. એટલું તત્વ અભ્યાસ કર, પણ કેવી રીતે કરવો એ વાત પણ જ્ઞાનીની આજ્ઞાએ ગુરુની આજ્ઞાએ સમજી લેવી. તો બે ભેદ છે મોક્ષની ભૂમિકામાં. એક આવો સ્વરૂપ નિશ્ચય અથવા સમ્યક સન્મુખ થયા પહેલાનો પણ મોક્ષ છે, અને બહુ ભાગ મોક્ષ એ હોય છે. અને કોઈ જીવ જેને પોતાના સ્વરૂપનો નિશ્ચય થાય છે તે સમ્યક સન્મુખ થાય છે એવો જીવ હોય છે. તો અહીંયા તો સમ્યક સન્મુખ જીવની ગુરુદેવ વાત કરે છે, એ નીચે કહેશે છે. પણ પ્રશ્ન એ થવા યોગ્ય છે કે એ વાત તો મંજૂર છે, ગુરુદેવ કહે છે કે સમ્યક સન્મુખ જીવ તો નાયક પોતાના નાયક સ્વરૂપના લક્ષ્ય જ સાંભળે, ચિંતન કરે, મનન કરે, જે કંઈ કરે તે અમારે શું કરવું. તો એને માટે એક બહુ સારી વાત છે કે એનું જે તત્વજ્ઞાનનું ચિંતન હો, વાંચન હો, શ્રવણ હો, મનન હો, જે કાંઈ હો તે ધ્યેય લક્ષી હોવું જોઈએ. જો ધ્યેય લક્ષી ન હોય તો પછી એ કરવા ખાતર કરે છે કે ભાઈ રોજ આપણે સ્વાધ્યાય કરવાનો, રોજ શાસ્ત્રો વાંચવાના, રોજ શાસ્ત્રો સાંભળવાના, જે વાંચ્યું સાંભળ્યું હોય એના ઉપર આપણે વિચાર કરવાનો. એટલે આ મારે સાંભળવું છે, મારે વિચાર કરવો છે, વિચારણા કરવી છે, મારે વાંચવું છે, એ કરવું છે, એ કરવાના લક્ષ્ય કરશે, એમાં ધ્યેય નહીં સાથે. એટલે એ જીવને એટલા માટે પહેલામાં પહેલી વાત કરી છે કે તું પ્રથમમાં પ્રથમ ધ્યેય બાંધી લે, પૂર્ણતાને લક્ષે, પૂર્ણતાનું ધ્યેયમાન. ધ્યેયલક્ષી પ્રવૃત્તિ સફળ થશે, ધ્યેયલક્ષ વિહીન પ્રવૃત્તિ કદી સફળ થતી નથી. અનંતકાળ તત્વજ્ઞાનનો અભ્યાસ કરેલી છે, નિષ્ફળ જ જવાનું. આ ચોખ્ખી લાઈન છે આ વિષયની. હવે કોઈ પ્રશ્ન માટે વખતે બાકી રહે છે કે અમારે શું કરવું? ધ્યેયલક્ષી પ્રવૃત્તિ કરશે, નહીં તો એ પ્રવૃત્તિ નિષ્ફળ જવાની છે. અત્યાર સુધી નિષ્ફળ જે થવાનું પણ આ જ કારણ છે. હજી પણ ધ્યેયલક્ષી નહીં પ્રવૃત્તિ હોય તો નિષ્ફળ જ જવાની છે. બહુ ચોખ્ખી વાત છે. આ વખતે ત્રીજા વિભાગના કાઉન્સમાં છે.
નિજિતની ભાવના, આ દેહ નિજિતની ભાવના સમય થઈ ગયો છે.
ધ્યેયપૂર્વક ભાવના, કેટલી ભાવના તો ઉપર ઉપરની પણ હોય છે, માની લઈએ કે અમે ભાવના વાળા છે, પણ ધ્યેયપૂર્વકની ભાવના હોય તો તે યથાર્થ છે. જૈસે જીસકો સુઈ લેને કી આદત હો ગઈ હો, સુઈ એટલે ઇન્જેક્શન. જૈસે કિસી કો સુઈ લેને કી આદત હો ગઈ હો, ઉસકો સુઈ લીએ બિના ચેન નહીં પડતા. એને ઇન્જેક્શન લેવું જ પડે, નહીં તને એમ થાય કે જે મેં ઇન્જેક્શન નથી લીધું, મને મજા નથી આવી, ઇન્જેક્શન નથી લીધું ને મજા નથી આવી. વૈસે જીસકો સુનને આદે કે આદત હો ગઈ હો, આ જગ્યાએ કાઉન્સ કર્યો છે. એમના શબ્દો તો એટલા છે કે વૈસે જીસકો સુનને આદે કે સુનને કે આદત હો ગઈ હો, સુનને આદિમાં વાંચવાની, વિચારવાની, સાંભળવાની, બધું લેવું, તો આદતને પછી કાઉન્સ ભરી દીધો છે. જૈસે જીસકો સુનને આદિ કી આદત ધ્યેય શૂન્ય વૃત્તિ હો ગઈ હો, આદત એટલે કેવી ધ્યેય શૂન્ય વૃત્તિને અહીંયા આદત કહી દીધી. બહુ જ સાંભળે છે ને, એક તો કેટલાક માણસો સાંભળવા જ નથી આવતા. 100 મુમુક્ષુમાંથી 95 તો આપણે ત્યાં સાંભળવા નથી આવતા, આપણા ભાવનગર પૂરતા ગણી, બાકી બધા તો 98 જણા નથી આવતા. જે આપણી સંખ્યા છે મંડળોની, એ મંડળોની સંખ્યા જોઈએ તો 2-3% ક્યાં એવરેજ નથી. આપણે 5-10% એવરેજ છે, શું 5-7% એવરેજ છે, 10% તો પૂરો નથી. શું પણ આપણે તો વધારે એવરેજ થઈ જાય છે, સાંભળતા. હવે રોજ આવતા હોય ને એમ કે તમારી આદત થઈ ગઈ છે હોય ખાવાની, ઇન્જેક્શન લેવાની, રોજ ઇન્જેક્શન લેવા આવો છો અહીંયા, એવી વાત કરી છે. આપણને તો સોંગઢમાં બધી ચર્ચાઓ ચાલી છે ને, સાંભળવા બહુ જાય લોકો. ફલાણા વિદ્વાન આવ્યા છે, ફલાણા પંડિત આવ્યા છે, ગુરુદેવના વ્યાખ્યાન તો પાછા હોય જ, પાછા કોઈ ને કોઈ ત્યાંના વિદ્વાન હોય, બહારના વિદ્વાન હોય, ખૂબ સાંભળે માણસ. ને જેશુન વૃત્તિ જે છે એને અહીંયા આદત થઈ છે, ઉસકો ઉસકે બિના ચેન નહીં પડતા. એને સાંભળે ત્યારે ચેન પડે, સાંભળ્યા વગર એને ચેન ન પડે, ઘરે એકલા ગમે નહીં, ઘણાને વાંચવું ગમે નહીં, સાંભળો સાંભળો સાંભળવું કેવા કરે, એના ઉપર એમણે આ કટાક્ષ કરેલો છે. લેકિન એસે ભાવ કા તીવ્ર નિષેધ આયા બિના ઉસસે નહીં છૂટ સકતે, પરલક્ષ ભાવનો નિષેધ આવવો જોઈએ, નહીં તો સ્વભાવ ભાવ છૂટે છે એમ વાત લીધી છે. પણ જે માર્મિક વાત છે એ પ્રવૃત્તિ તત્વજ્ઞાનની ધ્યેય લક્ષી હોય તો જ સફળ થાય. ધ્યેય શૂન્ય વૃત્તિ છે એ તત્વજ્ઞાનમાં જાય તો પણ નિષ્ફળ થાય છે એ મહત્વની વાત છે. અહીંયા સમ્યક સમુજીવની વાત છે કે તેને સાંભળતા પણ નાયકનું લક્ષ રહે છે, નાયક છું એવું લક્ષ રહે છે. તેને ચિંતવનમાં પણ હું પરિપૂર્ણ નાયક છું એમ જોર રહે છે, લક્ષ રહે છે. પછી પુરુષાર્થ તો નિર્ણયની સાથે ઉત્પન્ન થયેલો છે એટલે જોર પણ રહે છે. તે જીવને સમ્યક સમતા રહે છે. મંથનમાં પણ લક્ષ નાયકનું રહે છે કે આ ચૈતન્ય ભાવ પરિપૂર્ણ વસ્તુ છે એમ એના જોરમાં રહે છે. તેને ભલે હજુ સમ્યક દર્શન ન થયું હોય, અથવા સમ્યક દ્રષ્ટિની વાત નથી, લક્ષ લીધું એટલે સમ્યક દ્રષ્ટિને તો લક્ષ હોય, સમ્યક સન્મુખ છે તેને ભલે હજી સમ્યક દર્શન ન થયું હોય, અને જેટલું કારણ આપવું જોઈએ તેટલું કારણ ન આપી શકે કે પુરુષાર્થ એટલો ઉગ્ર ન થયો હોય, તો પણ તે જીવને સમ્યકની સન્મુખતા થાય છે. એ જીવને અંદર એવી લગ્ની લાગે છે કે હું જગતનો સાક્ષી છું, હું જ્ઞાયક છું, એવા દ્રઢ સંસ્કાર અંદરમાં પડે છે કે જે સંસ્કાર ભરે અને એ સંસ્કાર કદી ભરતા નથી અથવા નિષ્ફળ જતા નથી. જ્યારે સમ્યક સન્મુખ થાય છે ભાવવાસના કાળમાં, સંસ્કારનો સિદ્ધાંત છે ત્યાં નિયમબદ્ધ, એ જીવને સ્વભાવના સંસ્કાર, ઊંડા સંબંધ સ્વભાવના સંસ્કાર પડી જાય છે. એ જીવને એ સંસ્કાર બીજ રૂપે છે, એના અંકુર ફૂટ્યા વિના રહેશે નહીં. સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન રૂપી અંકુર એમાંથી ફૂટશે, ફૂટશે ને ફૂટશે ફૂટશે. જેમ સમ્યક દર્શન થતા અપ્રતિયુત ભાવ કયો છે, તેમ આવા લક્ષ સહિતના સમ્યક સન્મુખતામાં એવો દ્રઢ સંસ્કાર પડે કે તેને સમ્યક દર્શન થયે જ. આ ગુરુદેવના 359 વર્ષના શબ્દો છે. મોટા ભાગના આત્મધર્મ માંથી છે.
સમ્યક સન્મુખ અને મુમુક્ષુ જે બે જુદા પડ્યા,
બે મુમુક્ષુ જ છે.
સમ્યક
સન્મુખ પણ મુમુક્ષુ છે અને સમ્યક સન્મુખ નથી થયો પણ જે ધ્યેયલક્ષી છે તે મુમુક્ષુ છે. ધ્યેયલક્ષ વગર જે મુમુક્ષુ છે એ ખરેખર મુમુક્ષુ
નથી,
ભલે મુમુક્ષુ જેવી પ્રવૃત્તિ છે પણ મુમુક્ષુતામાં આવી ન શકે. મુમુક્ષુની શ્રેણીમાં એ વર્ગમાં એને ગણવાનો ધ્યેયની વાત ભૂલાઈ ગઈ છે. પૂર્ણતાને લક્ષ્ય શરૂઆત તે જ વાસ્તવિક શરૂઆત છે. એ શરૂઆતનો જે સિદ્ધાંત સૂત્ર છે એ વિસ્મરણ તુલ્ય છે, લગભગ એનું સ્મરણ નથી એમ કહીએ. પછી જેવા સ્મરણમાં જ ન રહે હોય પછી તો યાંત્રિક પ્રવૃત્તિ થાય કે બટન દાયું, મશીન ચાલુ, સવારમાં ઉઠ્યા કે ત્યારથી પ્રવૃત્તિ ચાલુ, એના જેવું થાય. ઉક્ત વચનામૃતમાં સમ્યક સમૂહ જીવ કે જેને સમ્યકત્વની ઘણી નજીકતા વર્તે છે, તે સમ્યક સમૂહ છે, એને તો સમ્યકત્વની ઘણી નજીકતા વર્તે છે. કોઈ જીવ કલાકોમાં પામે છે તો કોઈ દિવસોમાં પામી જ જાય છે, એને વર્ષો લાગતા નથી. તો હવે એમ ચાલે છે કે સમ્યક સમૂહ તો અમે છીએ પણ હવે વર્ષ ઘણા થઈ ગયા એટલી જ વાત છે, પણ ઘણા વર્ષથી અમે સમ્યક સમૂહ છીએ એ વાત કઈ બનતી નથી. ઉક્ત વચનામૃતમાં સમ્યક સમૂહ જીવ કે જેને સમ્યકત્વની ઘણી નજીકતા વર્તે છે અને જે અલ્પકાળમાં અવશ્ય સમ્યકત્વ પામવાનો છે તેનો વિશદ ભાવ એ ચિતાર પૂરો કર્યો છે. એક એક વચનની અંદર ભાવ ઘણા છે, એના ઉપર ચર્ચા કરી છે, રચના પર કંઈક આપે છે અને પદ્ધતિ આમાં એ અપનાવી છે. જે સત્પુરુષના વચનામૃત ટાંકા છે એમાં ત્રણ લીધા છે, ખાસ કરીને સુકાનીજીનું તો એકાદું હોય તો ગુરુદેવના છે, શ્રીમદજીના છે અને બહેનશ્રીના છે, ત્રણમાં છે. તો જેમનો જેમનો વચનનું ઉદ્ધરણ કર્યું પ્રવૃત્તિમાં વિવિધતા થવા છતાં લક્ષ્ય એક જ રહે છે, લક્ષ્યમાં વિવિધતા થતી નથી. કોઈ વાંચે છે, કોઈ સાંભળે છે, કોઈ એકાંતમાં બેસીને વિચાર કરે છે, કોઈ ચર્ચા કરે છે, ચાર જાતની પ્રવૃત્તિ થઈ. તો ચારે પ્રવૃત્તિમાં પ્રવૃત્તિમાં વિધવિધતા છે, જુદાપણું છે, ચારે પ્રવૃત્તિમાં લક્ષ્ય એક જ છે, ધ્યેય એક જ છે. એમ વેપાર કરનારને નફો મળે તે એક જ ધ્યેય છે, કમાણી થાય તે એક જ ધ્યેય છે, માલ ખરીદે ત્યારે, માલ વેચે ત્યારે, પૈસા ગણે ત્યારે, લે ત્યારે, પૈસા દે ત્યારે, નામું લખે ત્યારે કે ન લખે ત્યારે, એક જ ધ્યેય છે. ધ્યેય બદલાતું નથી, લક્ષ્ય બદલાતું નથી. એ રીતે પ્રવૃત્તિમાં વિધવિધતા છવા છતાં એક લક્ષ્ય રહે છે. સળંગ એક જ પોતાના પૂર્ણ જ્ઞાયક સ્વરૂપ સાથે રહે છે. લક્ષ્ય માત્ર લક્ષ્ય રહે છે એટલું જ નહીં, પણ પૂર્ણતાનું જોર પણ સાથે રહે છે. જોર શબ્દ બે જગ્યાએ આવ્યો, પૂર્ણતાનું જોર પણ સાથે રહે છે. તેમ કહીને પ્રગટિત પુરુષાર્થને પણ દેખાયો છે, એ જીવને પુરુષાર્થ પ્રગટ થયો છે એ વાત પણ એની અંદર નોંધાયેલી છે એમના વચનામૃતમાં. તેમ કહીને પ્રગટિત પુરુષાર્થને પણ દેખાયો છે, તેમજ આ ભૂમિકામાં સ્વભાવની લગ્ની રુચિ પણ અસાધારણ વધી જાય છે, રુચિ તીવ્ર થઈ જાય છે, જેને અનન્ય રુચિ કહીએ એવી રુચિ ત્યાં થાય છે. આ ભૂમિકામાં સ્વભાવની રુચિ પણ અસાધારણ વધી જાય છે કે જેને લઈને તે સમ્યક દર્શન પ્રત્યે આગળ અને આગળ વધતો જાય છે અથવા વધી રહ્યો છે. જાણે કે અપ્રતિહત ભાવે આગળ વધી રહ્યો છે, દુર્દેવ શબ્દ એ વાપર્યો છે. આગળ વધી રહ્યો છે. એમાં ગુરુદેવે એક વિશેષણ આપ્યું કે આ જીવ અપ્રતિહત ભાવે આગળ લીધો છે. એમ કહીને શું કહેવું છે કે જેને લક્ષ થયું છે એને સમ્યક દર્શન નહીં થાય અને લક્ષ છૂટી જશે એમ નહીં બને. સમ્યક દર્શન થાય ને સમ્યક દર્શન છૂટી જાય સક્ષમ હોય એટલે, પણ લક્ષવાળા નહીં છૂટે એમ કે છે.
સુંદર વાત.
એટલે તો શ્રીમદજીએ ત્યાં સુધી લીધું કે સમ્યક્ત્વ ગમે છે પણ પાછો એ ફરીને સમ્યક્ત્વ ધારણ કરે છે તેનું કારણ તેને પોતાનું અસ્તિત્વ ભાઈશું તે છે. એટલે કે નિર્ણય થયો તે છે. એનું લબ્ધ છોડતું નથી, એના સંસ્કાર મળતા નથી ને. સંસ્કાર તો ભાવ ભાષા ફક્ત પડી ગયા ને, સંસ્કાર નિર્મૂળ થાય ને પરિણામ છૂટી જાય, પણ સંસ્કાર તો ગયા અંદર આત્મામાં ઊંડે ગયા, એ સંસ્કાર ન છૂટે. એટલે એ તો એક ન્યાય એવી વાત છે કે ધ્રુવના સંસ્કાર છે એમાં ધ્રુવત્વ આવ્યું છે. ધ્રુવના સંસ્કાર આવ્યા છે તો સંસ્કાર નિર્મૂળ ન કરી શકે કોઈ ગમે ત્યાં જાય ને, શું કોઈ નિર્મૂળ ન કરી શકે. અર્ધબુદ્ધ પરાવર્તનમાં તો નિગત સુધી જાય, શું નિર્મૂળ ન કરી શકે. પ્રચુર કષાય કલંક છે ત્યાં, આત્માના સંસ્કાર કોઈ ઘૂસડી ન શકે. આ એક આ સંસ્કારનું બળવાન પણ છે. આત્માનું અનંત સામર્થ્ય તો કેટલું બધું બળવાન હશે એનો અંદાજ લાગે એવું છે કે જેના સંસ્કાર પડી જાય તો પણ એ એટલા બળવાન છે કે કોઈ એને મટાડી ન શકે. સામર્થ્યની શું વાત કરી શકે. એટલે અપ્રતિહર્ષક ગુરુદેવ આપ્યો છે કે જાણે કે અપ્રતિહત ભાવે તે આગળ વધી રહ્યો છે તેવું અનુભવપૂર્ણ વચન એ એમના અનુભવને સ્પષ્ટ કરે છે. એ ભૂમિકાના અનુભવને સ્પષ્ટ કરે છે. ગુરુદેવ પણ એ ભૂમિકામાંથી પસાર થયા છે અને એ ભૂમિકાનું વર્ણન કરતા કરતા એમ કહે છે કે અપ્રતિહત ભાવે આગળ વધે છે. એવું અનુભવપૂર્ણ વચન આ ભૂમિકાના સૂક્ષ્મ ભાવોને પ્રકાશિત કરતું પૂજ્ય ગુરુદેવ શ્રીએ વ્યક્ત કરેલ છે, જે સાંપ્રત અને ભવિષ્યના મુમુક્ષુ સમાજનું મહાન સૌભાગ્ય છે. સાંપ્રત એટલે અત્યારના અને ભવિષ્ય વર્તમાનના અને ભવિષ્યના કોઈ પણ મુમુક્ષુને, એ મુમુક્ષુ સમાજમાં કોઈ પણ મુમુક્ષુને એ ઉપકારનું કારણ થશે. વળી આવી સમ્યક દર્શનની તૈયારી કરવાની પ્રેરણા પ્રેરણાવાચક તેવું શ્રીનું વચનામૃત પરમાગમસાર 304 નંબરનો પણ અત્રે ઉલ્લેખ કર્યો છે. એ પણ બહુ જોરદાર છે. આ 304 નંબરનું વચનામૃત આપણે અહીંયા લગભગ 4-5 દિવસ ચાલ્યું ચાલી ગયું. કેસેટ જોઈ હતી આ ભક્તિ વૃત્તિ તો લગભગ 4.5 કેસેટ મેં રચના વૃત્તિ પ્રમાણ ચાલ્યું છે. સારું ચાલી ગયું છે. શું કે છે રચના વૃત્તિ કે આ વસ્તુ પ્રયોગમાં લાવવા માટે અંદર મૂળમાંથી પુરુષાર્થનો ઉપાડાવો
જોઈએ.
આ વસ્તુ પ્રયોગમાં લાવવા માટે વાત લીધી છે. કેવી શૈલી આવી છે, વાંચન શ્રવણ ચિંતન વિકલ્પ એ કાંઈ ન લીધો, પ્રયોગ લીધો છે. આ વસ્તુને પ્રયોગમાં લાવવા માટે અંદર મૂળમાંથી પુરુષાર્થ ઉપાડવો જોઈએ. એમાં શું સંધિ છે કે પ્રયોગ અને પુરુષાર્થ વિના ભાવી રહ્યો છે. અથવા તો પુરુષાર્થ પ્રયોગ જે થાય છે એ તદ અનુરૂપ પુરુષાર્થ વિના થતો નથી. એટલે જે જે પ્રયોગમાં આવે છે એને એટલો પુરુષાર્થ શરૂ થયો એમ સમજ. વાંચનમાં, વિચારમાં, વિકલ્પમાં, શ્રવણમાં, ચિંતનમાં પુરુષાર્થ નથી ગણાતો. પ્રયોગથી પુરુષાર્થ નો તબક્કો શરૂ થાય છે એ વાત અહીંથી નીકળે છે. આ વચના માંથી
અવલોકન આવ્યા વગર તો પ્રયોગ શરૂ થાય જ નહીં. અવલોકન આવ્યા વગર પ્રયોગ શરૂ
થાય અને અવલોકન માંથી શરૂ થાય ત્યારે એને પુરુષાર્થ શરૂ કર્યો એમ કહેવાય. નિર્ણય પછીનો જે પુરુષાર્થ છે એ તો ચૈતન્ય વીરની સ્ફૂર્ણા છે સહજ. એ તો એ સ્વભાવને અનુસર તો પુરુષાર્થ છે. પણ એ પહેલા પુરુષાર્થ નો કોઈ તબક્કો ખરો તો કે પ્રયોગમાં આવે ત્યારે, એ પહેલા નહીં. જ્યાં સુધી એ વિચારતો હોય ત્યાં સુધી એને પુરુષાર્થ માં નથી લીધો. આપને વિચારતો હોય, સમજવાનો પ્રયત્ન કરતો હોય ત્યાં સુધી. પરિસ્થિતિ શું છે કે સમજણમાં તબક્કામાં જ હજી તો આમ હોય ને આમ હોય અહીંયાથી શરૂઆત ચાલે છે. સામાન્ય માણસો મોક્ષો ની વાત એ બધું વિદ્વાનો વિદ્વાનો વચ્ચે આ પરિસ્થિતિ છે. એની આમ નહીં આમ થવું જોઈએ, આ અર્થ આમ નહીં આમ થવું જોઈએ. અર્થ હજી તો અર્થ સમજવામાં, પ્રયોગની વાત તો ક્યાં રહી પછી. શું કે એ વાતને પ્રયોગમાં ઉતારે ગુરુદેવ કહેતા પ્રવચન કે જે સમજણી તો પ્રયોગ કરે કે દેવ છે એમ સમજણના તબક્કામાં જ હજી ગડબડ હોય અને એમાં વિવાદ ચાલતા હોય. પ્રયોગ તો વાત તો બહુ પાછો થઈ ગયો. પછી આ વસ્તુ પ્રયોગમાં લાવવા માટે
સમજણ તો વિવાદ ચાલે છે. એનું કારણ તો ધ્યેય વગરની સમજણ છે.
સમજણ ધ્યેય વગર કરતા હોય કે સમજણ થોડું એમાં અહમ હોય તો ચાલે છે. નહીંતર પકડ રાખવાનો ક્યાં સ્વાદ છે? મને આમ ભાષે છે, બીજાને જેમ ભાસતું હોય મને આમ ભાષે છે, વાત નથી. તમારે સમજણ એમ ન હોવી જોઈએ, મારી સમજણ હોવી જોઈએ એમ તમારી સમજણ હોવી જોઈએ, એની જરૂર શું છે? એવી શું જરૂર? તમે એક વિદ્વાન છો, હું એક વિદ્વાન છું. મારી સમજણ પ્રમાણે તમારી સમજણ હોવી જોઈએ એવું મારે આગ્રહ છે માટે. મને આમ લાગે છે આ જગ્યાએ, તમે તમારું વિચારો. વાત પૂરી થઈ ગઈ. ખ્યાલ આવે તો પણ એને સાચા ખોટા ઠરાવવા માટે શા માટે જાવું? કોઈને સાચા ખોટા ઠરાવવા માટે શા એટલે એટલે જાવું શા માટે? એટલે એ સૂક્ષ્મ ઉપરનો અહમ થોડો વધે છે ત્યારે એ બધા પ્રકારે પણ ઉત્પન્ન થાય છે. પણ એ બધા બહિર્લક્ષી સૂક્ષ્મના બધા ગડબડ છે. અહીંયા તો પછી આ વસ્તુ પ્રયોગમાં લાવવા માટે અંદર મૂળમાંથી પુરુષાર્થનો ઉપાડ આવવો જોઈએ. અને એમાં એ પુરુષાર્થના ઉપાડની અંદર એવું જોર આવવું જોઈએ કે હું આવો મહાન પદાર્થ પોતાનું જે સર્વોત્કૃષ્ટ મહાન પદ છે એમ જોર આવવું જોઈએ. માણસ નહીં પણ આને પાસે પૈસાનો જોર છે, આની પાસે માણસોનો જોર છે, આની પાસે કુટુંબનો જોર છે, આની પાસે શરીરનો શરીર બળના હિસાબે જોર છે. એમ કાંઈક આધાર તો હોય છે ને, અવલંબન લેવાનો અર્થ તો હોય છે ને. એમ અહીંયા પોતાનું પરમપદ છે એ હું આવો મહાન પદાર્થ એમ નિરાલંબન પડે એટલે બીજા કોઈને આલંબન હોય સ્વરૂપનું તો અવલંબન લેવાનો પ્રયત્ન છે ત્યાં તો. એમ નિરાલંબન પણે એટલે કોઈ કશાયની મંદતા પૂર્વ પર્યાય કોઈ પણ કોઈનું આલંબન વગર એમ નિરાલંબન પણે કોઈના આધાર વિના બીજા કોઈના આધાર વિના અધ્યર્થી એટલે એક સ્વરૂપ લક્ષી ધૂન ચાલતા
ચાલતા
ધૂન શબ્દ નો પ્રયોગ કર્યો. કેમ કે ધૂની માણસ બીજું કઈ જોતો નથી, એને બીજું કઈ દેખાય નહીં. એનું જે ધૂન છે એ ધૂને ચડી ગયું, એ ધૂન સિવાય જેની ધૂન હોય એ સિવાય એને બીજું કઈ દેખાય નહીં. પછી નીચે થોડું વિવરણ દીધું છે. અધરથી ધૂન ચાલતા ચાલતા એવો રસ આવે, એ ધૂનની અંદર એવો પોતાના સ્વરૂપનો એવો રસ આવે કે એને બહારમાં આવું ઉઠે નહીં, થાક લાગે નહીં. એટલે ચિંતનમાં મનનમાં વિચારમાં થાક લાગશે વિકલ્પમાં. આ જે ધૂન ચડે છે એમાં તો એને ધૂનની બહાર નીકળવું ફાવતું નથી. આ પરિસ્થિતિ આખી જુદી જુદી થઈ ગઈ કે એમાંથી એને બહાર આવવું ઉઠે નહીં. હજુ છે તો વિકલ્પ, અહીંયા હજી નિર્વિકલ્પ દશા નથી થઈ, સ્વવિકલ્પ દશામાં ધૂન છે. પણ એમ જ લાગે કે આ હું આ હું આ આમાં પ્રત્યક્ષ સમજવું છે. આ એટલે વિદ્યમાન, પ્રત્યક્ષ વિદ્યમાન. આ હું આ હું આ હું એમ ઘોલનનું જોર ચાલતા ચાલતા એ વિકલ્પો છૂટીને અંદરમાં ઉતરી જાય છે. ત્યાં કાંસ કર્યો છે પરમાત્મા સારમાં કે આ સમ્યક સન્મુખ અથવા સમ્યક નજીક આવેલા જીવના નિર્વિકલ્પ થયા પહેલાના પરિણામનો ચિતાર છે એમાં ત્યાં લખે છે. મૂળ શબ્દ ગુરુદેવના અહીંયા પૂરા થાય છે. જો અહીં પ્રયોગની વાત કરી છે એમાં શું કરે છે, વિચારની વાત નથી કરી, વિકલ્પની વાત નથી કરી, પણ પ્રયોગની વાત કરી છે. એટલે કે માત્ર વિચાર કરવાની વાત કરી નથી, પ્રયોગની વાત કરી છે. એનો અર્થ એ છે કે માત્ર વિચાર કર્યા કરે એવી વાત અહીંયા નથી લેવી. જોકે વિચાર દશા વિના જ્ઞાન દશા થતી નથી, આ એક શ્રીમદજીનું વચન છે. વિચાર દશા વિના જ્ઞાન દશા થતી નથી. અને બીજી કોઈ ક્રિયાથી જ્ઞાન દશા, એટલે કે બીજી કોઈ ક્રિયાથી જ્ઞાન દશા થાય એમ ત્યાં નિષેધ શું છે કે બીજી કોઈ ક્રિયાથી જ્ઞાન દશા થતી નથી. જ્ઞાન દશામાં પૂર્વ કારણ તત્વ જ્ઞાનમાં વિચાર દશા છે. એટલે બીજી કોઈ ક્રિયાથી જ્ઞાન દશા થવાની ચર્ચાનું પણ અહીં સ્થાન નથી, એનો નિષેધ છે બીજી ક્રિયાનો. અને તત્વની વિચારણા પણ, જ્યાં તત્વનો વિચાર, વિચાર દશામાં જે તત્વની વિચારણા છે તેમાં પણ સ્થૂળ વિચારણા છોડીને, આ શરત છે, સ્થૂળ વિકલ્પની વિચારણા છોડીને એટલે આગળ ચાલીને સ્વભાવની સૂક્ષ્મ વિચારણા ચાલે, સૂક્ષ્મ સ્વભાવની સૂક્ષ્મ વિચારણા ચાલે તે પછી જ્ઞાન દશા થવી સંભવ છે. જો જ્ઞાન દશા થાય આ પ્રકારે વિચાર દશા પહેલા સ્થૂળમાંથી સૂક્ષ્મમાં આવે છે ને પછી થાય છે તેવો ક્રમ છે. વિચારણામાં પણ આ ક્રમ છે, પરંતુ
ક્રમની વાત તો આવી છે પણ
ધ્યાન નથી ગયું એવું છે. આમ તો શું છે કે એક વાતની અંદર પાછળ મંથન ચાલી રહ્યું છે. પુસ્તક મર્યાદિત લખવાનું છે પણ 5-6 મહિના લાગી ગયા છે. એક એક વાત પાછળ મંથન હોય છે એટલે તેવો ક્રમ છે. પરંતુ અહીં પૂજ્ય ગુરુદેવશ્રીએ આ વિષયને સૂક્ષ્મ વિચાર ઉપરાંત બીજા અનેક પડખાથી ખોલીને સ્પષ્ટ કરેલી છે. કારણ કે ઓલી વાત લીધી શ્રીમદજીની કે વિચાર દશા વિના જ્ઞાન દશા હોય નહીં. હવે ગુરુદેવીથી આગળ આ વાત કરે છે, જ્ઞાન દશા હોય તો શું હોય, શું કે એ સૂક્ષ્મ વિચાર ઉપરાંત બીજા અનેક પડખા કેવા હોય છે એ પરિણામની અંદર એ ખોલીને સ્પષ્ટ કરેલ છે કે વિચારથી આગળ વધીને, હવે જે પ્રયોગનો વિષય છે એ વિચારથી એકદમ આગળ છે. વિચારના સ્ટેજથી આગળ જવું પડે છે, જે વિચારની ભૂમિકામાં તો પણ વિચારથી એક સ્ટેજ આગળ છે. એટલે વિચારથી આગળ વધીને પ્રયોગ થવામાં પુરુષાર્થનો ઉપાડ આવવો જોઈએ. જે પ્રેક્ટિકલ સાઈડ છે એમાં વિચારથી આગળ વધીને એ પુરુષાર્થની લાઈન શરૂ થાય છે, પુરુષાર્થનો તબક્કો શરૂ થાય છે, પુરુષાર્થનો સ્ટેજ શરૂ થાય છે, એ આવવું જોઈએ. વિચાર મુક્ત થઈને નહીં, પણ વિચારમાં રહેવા છતાં પણ વિચાર થી આગળ છે. એક વાત બીજી ઉમેરાની અંદર, પ્લસ સૂક્ષ્મ વિચાર પ્લસ વાત છે, એટલે એક નવું તત્વ આવ્યું એની અંદર, નવું સ્ટેજ શરૂ થયું એમ વાત
છે.
એટલે પુરુષાર્થના ઉપાડની અંદર શું છે, દાખલા તરીકે લઈએ કે પ્રયોગ છે એ પોતાના અનુભવનું અવલોકન છે. એથી આગળ છે તો એ તો સમજવાનો વિષય છે. શું કે વિચાર છે એને પણ જોવે છે, વિચાર જે સૂક્ષ્મ વિચાર છે એને પણ જોવે છે.
આપણે એની કોઈ ભાવ પૂર્વક જોઈએ છે,
ભલે ભાવ છે એ જુદી વાત છે,
તો એની એક વિચાર છે.
નહીં નહીં, એમાં ફેર પડે છે, એમાં ફેર પડે છે, જોવું એમાં ફેર પડે છે. એમાં તો ઘણી વાતો છે, હું તો એ કોઈ તર્ક લગાવવાનો વિષય નથી. રાજુભાઈ શું અવલોકનમાં તો ઘણી વાતો છે, બહુ ઊંડી ખાણ છે. અવલોકનમાં એવા પહેલા આગળ વધવાની જરૂર નથી, સૂક્ષ્મ વિચારની ભૂમિકા રહે એની ના નથી, પણ એ સિવાય બીજું શું રહે છે એ સમજવાની જરૂર છે. એટલે તો આ વિષય એટલો છીછરો નથી, જેટલો તમે વિચારો છો એટલો છીછરો વિષય નથી, જરા અંડે જવું પડે એવું છે. હવે જે અવલોકન છે એમાં વ્યાપકતા છે એનું કેવી રીતે વિચાર ચાલશે, હું પ્રશ્ન કરું છું કે તમારો જે આત્માનું જે ક્ષેત્ર છે, અખંડ એક પ્રદેશી આત્મા, શું હવે અસંખ્ય પ્રદેશનો ભેદ છોડી દઈએ છીએ, અખંડ એક પ્રદેશની આત્મા, એમાં વ્યાપ્તિ વ્યાપક ભાવે પોતે છે એમ જોવું છે, વિચારવું નથી. આ પ્રેક્ટિકલ સાઈડ નો વિષય છે.
એક એક સમય નો અનુભવ છે, એટલે આગળ પકડી રાખનાર ચીજ તો વિચાર જાવ
કલ્પના છે, બધી
પ્રતિ સમય નો અનુભવ થશે જે બી થશે, અને બીજા સમયે પકડી રાખનાર ચીજ કઈ આવશે,
કોઈ પકડી રાખે છે, કોને પકડી રાખવું છે,
જે બી મને વ્યાપ્ત વ્યાપક ભાવ થવો આજ ગ્રહવા યોગ્ય છે એવું જે ધારણા કરી રાખું.
નહીં, ગ્રહવા યોગ્ય છે ને પોતે જ છે, પછી ગ્રહવા યોગ્ય છે એ વાત ક્યાં રહે છે, એ પોતે જ છે, વ્યાપ્ય વ્યાપક ભાવે પોતે જ છે એમ જોવું છે, એમ વિચારવું નથી પણ એમ જોવું છે. બીજો એક વિચાર આપો હવે અવલોકન ઉપર. આ તો એક પ્રારંભિક વાત છે, વિચારનો વિષય તો ઘણો આંકડો છે. જુઓ, તમારો ઉપયોગ તમારા પ્રદેશમાંથી ઉઠે છે, વિચારવા નથી કહ્યું, તમે જુઓ કે તમારો ઉપયોગ તમારા પ્રદેશમાંથી ઉઠે છે. ક્યાંથી ઉઠે છે? તમારા ક્ષેત્રમાંથી ઉઠે છે. કોના આધારે ઉઠે છે? કોઈનો આધાર નથી. નિરાળંપણે ઉત્પન્ન થાય છે. અરે ઉત્પન્ન થાય છે ને તમે એને રોકી નથી શકો એવી રીતે ઉત્પન્ન થાય છે તમારું. પણ ક્યાં તમારા તમારા પ્રદેશમાંથી ઉત્પન્ન થાય ને એમ જોવો. આ જોવાની અંદર બહુ વિચારથી આગળ જવું પડે છે. પ્રવૃત્તિ છે, ધ્યેય તો પરિપૂર્ણ શુદ્ધતા નો છે.
આપણે
આ તો પ્રવૃત્તિ છે, જોવાની તો પ્રવૃત્તિ છે. જેમ ઘરે પહોંચવું છે એ આપણું ધ્યેય છે, પણ ચાલવું એ પ્રવૃત્તિ છે. બે વચ્ચે શું ફેર છે કે એક લક્ષ્ય બિંદુ છે એને ધ્યેય કહીએ, ત્યાં પહોંચવું છે અમારે. એમ પૂર્ણ શુદ્ધ થવું છે એ મારું ધ્યેય છે. એ અંગે જે કાંઈ કરવું પડે તે એની પ્રવૃત્તિ છે, એની ચાલ છે.
વિચાર
ની અંદર તો રાગ ની પ્રધાનતા છે. જે સામાન્ય રીતે વિચાર ચાલે છે મનુષ્યજીને, એમાં જ્ઞાન મિશ્રિત રાગ માં રાગ ની પ્રધાનતા છે. જ્ઞાન ને રાગ બંને છે વિચાર, પણ રાગ ની પ્રધાનતા છે. જ્ઞાન ની પ્રધાનતામાં તો સ્વરૂપ નિશ્ચય થશે જ્ઞાન સ્વભાવમાં. ત્યાં સુધી જે રાગ ની પ્રધાનતા છે એ પ્રધાનતામાં આવવા પહેલા પ્રયોગ શરૂ થાય છે, અને એ અવલોકનનો પ્રયોગ શરૂ થાય છે. થોડો ફરીને પુસ્તકનું પહેલું પ્રકરણ ફરીને એમાં એ વિષય લીધો છે, તબક્કાવાર લીધો છે. મોક્ષની ભૂમિકા
અનુભવથી એમ જણાય છે કે ધ્યેયને પકડી રાખવું પડે છે,
પડે નહીં, સહજ જ રહે છે.
રહેતો તો નથી એમ અનુભવ તો એમ કહે છે કે
ધ્યેય. જો તમારો અનુભવ ખોટો છે તો અનુભવ એમ છે કે તમે જયારે ઘરે જવાનું નક્કી કર્યું છે, રસ્તામાં ચાલતા ચાલતા તમે ગમે એટલી વાતો ચિંતામાં ચડી જાઓ તો તમારે કઈ ધ્યેય પકડી નથી રાખવું પડતું, પકડાયેલું સહજ જ રહી જાય છે. મારે ઘરે જવું છે, પછી ગમે એટલા તમે વાતો છોડો, ગમે એટલા ટ્રાફિક ની અંદર તમારો ઉપયોગ રોકાયેલો રહે, વાહન ચલાવતા હો તો તમારે બહુ સ્કિલફુલી ચલાવવું પડે. આમાં કલાકો થાય અથવા દિવસો થાય, વર્ષો નો સવાલ જ નથી.
વર્ષો થાય છે એનો અર્થ ધ્યેય જાય છે?
ના ના, પ્રશ્ન જ નથી એમ કહું છું. એ પ્રશ્ન જ નથી એમ કીધું તમારે. કલાકો કે દિવસો માં જ વાત પૂરી થાય છે.
અનુભવ તો આપણો એમ કે છે કે વર્ષો જાય છે. અનુભવ
ના ના ના, એ ખોટી વાત છે. એ અનુભવ સાચો નથી.
આજે ગયા વર્ષો જે કોઈ
આજ બધી ગડબડ માંગ્યા, ખોટા ઉપાય માંગ્યા, ખોટા વિચાર માંગ્યા, ખોટા નિર્ણય માંગ્યા, નહીતર જાય જ નહીં. શું
આપણે ધ્યેયને પકડી રાખવું પડે?
નહીં, પણ ધ્યેય જ નથી હાથમાં આવ્યું. માન્યું છે કે ધ્યેય કર્યું છે, ધ્યેય કર્યું, બાંધ્યું જ નથી. એ તો બરાબર છે, ધ્યેય બાંધે અને છૂટે તો એ તો જે નિર્ણયમાં ન આવ્યો હોય તો છૂટે. નિર્ણયમાં પછી આવ્યો પછી પ્રશ્ન નથી.
કાર્ય પૂરું થાય ત્યાં સુધી ઉપયોગ તો રાખવો જ પડે.
હા, ના એટલે આમાં તો શું છે કે જેને છૂટી જાય એને ભલે છૂટી જાય તો સહજ રહે છે એની વાત છે, આગળ વધે છે એની વાત છે. આપણે તો જે વિચારીએ છીએ ને તે ધ્યેયપૂર્વક જે આગળ વધે છે એનો વિચાર કર્યો છે. નૈસર્ગિક જ હોય છે, સહજપણે નૈસર્ગિક રીતે જ ચાલે છે, કૃત્રિમતા નથી કરવી પડતી. અહીંયા તો જે પ્રયોગનો વિષય છે એ વાત લીધી છે કે અહીં પૂજ્ય ગુરુદેવશ્રીએ આ વિષયને સૂક્ષ્મ વિચાર ઉપરાંત બીજા અનેક પડખાથી ખોલીને સ્પષ્ટ કર્યો છે કે વિચારથી આગળ વધીને પ્રયોગ થવામાં પુરુષાર્થનો ઉપાડ આવવો જોઈએ. એટલે નવું સ્ટેજ શરૂ થાય છે. ખરેખર તો પ્રયોગ શરૂ થવો તે પુરુષાર્થના તબક્કાનો પ્રારંભ છે. અહીંથી પુરુષાર્થનો તબક્કો શરૂ થાય છે. અર્થાત વિરિગુણની પર્યાયમાં પુરુષાર્થ એટલે વિરિગુણની પર્યાય, એ પર્યાયમાં સ્વકાર્ય કરવાની ઉત્તેજના થતા તીવ્રતા થતા વિચારનો વિષય માત્ર વિચારની મર્યાદામાં ન રહેતા પ્રયોગમાં આવે છે. વિચારમાં શું ફેર પડ્યો કે એ માત્ર વિચારની મર્યાદામાં કોઈ ને કોઈ કોઈ જીવ રહી જાય છે, એથી આ જીવ આગળ આવ્યો છે. વિચાર ઉપરાંત પ્રયોગ ચાલે છે. એકલા વિચાર ચાલે છે, એકલા વિચાર ચાલે ને પ્રયોગ ન ચાલે એની સ્થિતિ જુદી છે. વિચાર પ્રયોગ સાથે ચાલે એની સ્થિતિ જુદી છે. એમ અહીંયા વાત જુદી પાડી છે.
કૃપાળુ શ્રી સદગુરુદેવ.